તારીખ 19/9/1992 શ્રી સમયસાર શ્લોક 11 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 39
41 છે કળશ 11 અહીં શુદ્ધ નયને મુખ્ય કરી કળશ રૂપ કાવ્ય કહે છે. શુદ્ધ નયની મુખ્યતાથી અથવા સ્વભાવની મુખ્યતાથી શુદ્ધ નયનો વિષય શુદ્ધ આત્મા છે. શુદ્ધ નયનો વિષય શુદ્ધ સ્વરૂપ છે, સ્વભાવ છે, તેની મુખ્યતાથી આ કળશ કહે છે કે નહીં વિદધતિ બદ્ધસ્પ્રષ્ટ ભાવાદયોમિ સ્ફુટમ ઉપરી તરંતો અપિયેત યત્ર પ્રતિષ્ઠામ અનુભવતુ તમેવ દ્યોતમાનમ સમંતા જગત અવગત મોહી ભૂય સમ્યક સ્વભાવમ. શ્લોકાર્થ: જગત તમેવ સમ્યક સ્વભાવમ અનુભવતુ. જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. શું કહે છે? આ સ્થળે સ્વભાવનું વિશેષણ વાપર્યું છે. જગતના પ્રાણીઓને પ્રેરણા કરી છે અથવા આચાર્ય મહારાજે ભાવના ભાવી છે કે જગતના સર્વ પ્રાણીઓ પોતાના સમ્યક સ્વભાવનો અનુભવ કરો. સ્વભાવનો અનુભવ કરો એટલું જ માત્ર નહીં કહેતા, સમ્યક સ્વભાવનો અનુભવ કરો એમ કહ્યું. સ્વભાવનું એક વિશેષણ લગાડ્યું છે, સમ્યકપણું. આ વિષય વિશેષ સૂક્ષ્મ છે. સ્વભાવ અંગેનો આ વિષય વિશેષ સૂક્ષ્મ છે. બીજી પણ વિશેષતા કરતા સ્વભાવની અનેક વિશેષતાઓ છે. સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે, સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટારૂપ જ્ઞાયક સ્વરૂપ છે એમ, સ્વભાવની અંધ સ્વરૂપ છે. અનેક વિશેષતાઓમાં સ્વભાવ સમ્યક સ્વરૂપ પણ છે. સ્વભાવની આ સમ્યકતા સમજાય તો એનું ફળ બહુ મોટું છે. એ વિષય થોડો લીધો છે, શ્રીમદજી એક જગ્યાએ લીધો છે, મળી જાય તો 504 છે. પરોક્ષ કારણને પામીને કે પ્રત્યક્ષ કારણને પામીને એમ કરીને કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સંપૂર્ણપણે ઓળખો તેનું મહત્ ફળ છે. સર્વજ્ઞને સર્વજ્ઞપણે ઓળખાય એમ દીધું, સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય, કેમ કે એની પર્યાય સાથે સંબંધ નથી, સ્વભાવ સાથે સંબંધ છે. સમ્યક સ્વભાવ માયા એ કહ્યું ને, જેને સ્વભાવની સમ્યકતા જ્ઞાનમાં આવે એને સ્વરૂપ ઓળખાઈ ગયું અને એનું ફળ નિર્વાણ પદ છે. એનું ફળ બહુ મોટું છે એટલે એનું ફળ નિર્વાણ પદ છે. ખરેખર કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને, શું પ્રગટ કારણમાં સામે સત્પુરુષ હોય, શ્રી ગુરુ હોય, જીનવાણી હોય, જીનેન્દ્ર પ્રતિમા હોય, સામે પ્રત્યક્ષ હોય, એને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, કેમ કે અત્યારે નથી સર્વજ્ઞ પુરુષ પણ એની પરંપરા છે અને અત્યારે પરોક્ષ છે, એવા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય, સર્વજ્ઞપણે નહીં પણ સર્વજ્ઞ સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય, એટલે કે એમના સ્વભાવની સમ્યકતા જો ઓળખાઈ જાય તો તેનું ફળ મહત છે. એને બીજી રીતે એ લીધું છે. અને એમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. ભલે સર્વજ્ઞ સર્વજ્ઞ કર્યા કરે લોકો, પણ એનું ફળ ક્યાંય આત્મા સંબંધી એટલે આત્માના હિતમાં આવે એવું નહીં બને. પછી પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ રહી લીધું કે માનો કે સાક્ષાત તીર્થંકર દેવ પ્રત્યક્ષ હોય, તેને પણ કોઈ કારણે વિચારે અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય. શું સર્વજ્ઞપણે જાણવું તો બહુ અઘરું છે, પણ સમ્યક દ્રષ્ટિપણે પણ ન જાણ્યા હોય તો તેનો આત્મ પ્રત્યય કાંઈ ફળ નથી, તો એને આત્મલાભનું કોઈ ફળ નહીં થાય. પરમાર્થથી તેની સેવા કે અસેવાથી જીવને કાંઈ ફેર પડતો નથી, જાતિભેદ થતો નથી, માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી. એની સેવાને સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. બહુ ગૂઢ અને ગંભીર વિષય લીધો છે એમણે આ જગ્યાએ, એ સમ્યક સ્વભાવ કહીને એ વાત કરવી છે. હા, તો હા, એની સમ્યકતા જો ઓળખાય તો સ્વભાવ ઓળખાઈ જાય. સત્પુરુષ હો, નિર્ગ્રંથ ગુરુ હો કે સર્વજ્ઞ પરમાત્મા હો, એના એને જાણવાના નિમિત્તો જીનવાણી હો કે સર્વજ્ઞ પ્રતિમા હો, શું પ્રત્યક્ષ કારણ હો કે પરોક્ષ કારણ હો, જે કાંઈ ઓળખવું છે તે સ્વભાવની સમ્યકતાને ઓળખવું છે. સત્પુરુષની ગમે તેટલી સેવા કરે અને એ પોતાના આત્માને પૂછવું જોઈએ કે તને એ પુરુષની સમ્યકતા જ્ઞાનમાં આવી છે, એની સમ્યકતા ઓળખાણી છે, તો એની સેવાનું ફળ છે, ને નહીત્ર એની સેવાનું કોઈ ફળ નથી. આમ ચાલ્યો, નહીત્ર કંઈ સેવા નથી કરી આ જીવે એવું કાંઈ નથી. અનંતવાર જોગ થયો, અનંતવાર સેવા કરી, સાક્ષાત પરમાત્માની પૂજા કરી, તીર્થંકર દેવને સમૂહ શરણમાં જઈને બધા સર્વજ્ઞ કહેતા હતા, આપણે પણ સર્વજ્ઞ જ કહેતા હતા, બીજું કાંઈ નહોતા કહેતા. બધા એને પરેશ્વરને પરમાત્મા કહેતા હતા, આપણે પણ એમને જિનેન્દ્ર પરમાત્મા કહેતા હતા, પણ સમ્યકતા ઓછા વિના એનું કોઈ ફળ નથી, કેમ કે ત્યાંથી સ્વભાવ ગણ છે. એ પરિણમનમાં વ્યક્ત થયું છે, ત્યાં સ્વભાવ વ્યક્ત થયો છે, પ્રગટ થયો છે. જેને પ્રગટ ન ઓળખાય એને અપ્રગટ અવ્યક્ત કેવી રીતે ઓળખાય, એ તો પ્રશ્ન નથી રહેતો. એટલે પ્રત્યક્ષ કારણને પામીને કહ્યું કે પ્રત્યક્ષ કારણને પામીને પણ સમ્યક સ્વભાવ ઓળખવાનો છે, પરોક્ષ કારણને પામીને પણ સમ્યક સ્વભાવ ઓળખવાનો છે. સમ્યકતા સ્વભાવને જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી બધું અંધારું સમજવું, બધા વિશેષણોનું અનુમાન થાય છે, અંતર્મુખપણું એ પણ અનુમાનનો વિષય થશે, વિતરાગતા પણ અનુમાનનો વિષય થશે, આનંદ અને શાંતિ પણ અનુમાનનો વિષય થશે. આ જ આ સૂક્ષ્મ વિષય છે, સમ્યકપણું છે એ સૂક્ષ્મ વિષય છે. અને જ્યારે જેને સ્વભાવ ઓળખાય છે ત્યારે સ્વભાવમાં ખાસ ઓળખવાનો પોઈન્ટ કયો, અનેક ગુણ હોવા છતાં સ્વભાવમાં તો અનંત ગુણનું એક રૂપ છે ને, તો એ અનંત ગુણને ભિન્ન ભિન્ન જાણે છે, ભેદ પાડી પાડીને ત્યાં સુધી તો ઓળખાણ થતી નથી, કેમ કે વસ્તુનું સ્વરૂપ ભેદાત્મક નથી, એ તો ભેદ કલ્પના છે, વાસ્તવિકપણે તો નથી. વાર્તામાં પૂર્વ પશ્ચિમનો અંતર છે. અનંત ગુણનું એક રૂપ તે સમ્યક સ્વભાવ છે. ખરેખર જોઈએ તો અનંત ગુણનું એક રૂપ જેવું છે તેવું સમ્યક છે, એ સમયે એક સ્વરૂપ ઓળખાય એટલે ત્યાંથી શરૂઆત થઈ જાય. એ જીવને નિર્વાણ પદનો રિઝર્વેશન થઈ ગયું ત્યાં. બધું લઈ લીધું. કેવા ગુડ પત્રો લખેલા છે, કાઢી દો, બીજેથી કાઢી દો, એવું બીજેથી કાઢી દો. હા એમ છે. જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. રૂઢિ અર્થ આપણે એ કરી નાખ્યો છે સમ્યકનો, કે સત્ય. સમ્યક એટલે સત્ય, એવો રૂઢિ અર્થ કરી નાખ્યો છે. પણ એ રૂઢિ અર્થ છે. સમ્યક એટલે સમ્યક. ઉદ્યોત નથી, દ્યોત અથવા સ્વભાવનો ઉદ્યોત નથી એવી એક છે ને, પર્યાય રૂપે નથી. કે અવસ્થાને વિશે કેમ કે અવસ્થા છે તે અનિત્ય છે. હોવાથી તે એકાંતે નિત્ય. સર્વ અવસ્થાઓમાં એને પામે આવે છે. ન તો નિત્ય રૂપ છે, ન તો એ સમ્યક સ્વભાવ છે. અવસ્થાઓમાં જો ક્યાંય અપેક્ષા ન રાખી, સર્વ અવસ્થાઓમાં કોઈ અપેક્ષા ન રાખી. જ્યાં જ્ઞાન ખુલ્લું છે ત્યાં એ સ્વભાવ પણ ખુલ્લો છે, પ્રકાશમાન છે. અથવા પ્રકાશ છે, પ્રકાશ શક્તિ છે એ સ્વાનુભવમય છે, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ છે. જ્યાં જ્યાં આત્માના પ્રકાશની વાત આવે ત્યાં આત્માના સ્વસંવેદનને ગ્રહણ કરવું. ઓકે, સર્વ અવસ્થાઓમાં તે સ્વસંવેદ્યમાન છે. હવે અહીંયાથી શબ્દ ફેરવીએ તો કે સર્વ અવસ્થાઓમાં તે સ્વભાવ સ્વસંવેદ્યમાન છે. એના ઉપર તો ઘણા કળશ લેખા છે. અમૃતચંદ્રાચાર્ય દેવે સ્વસંવેદ્યમાન છે એમ કરીને ઘણા કળશ લેખા છે. આત્મા સ્વસંવેદ્યમાન છે, આત્મા સ્વસંવેદ્યમાન છે. છેલ્લો કળશ એ જ લીધો છે ને. ઇતિ ઇદમ આત્મનઃ તત્ત્વમ જ્ઞાન માત્રમ અવસ્થિતમ સ્વસંવેદમ સ્વસંવેદિતમ અવાધિતમ એમ કરીને છેલ્લું પદ લીધું છે. એ અનેક પદોમાં એ વાત લીધી છે એમણે. સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે એટલે સર્વ અવસ્થાઓમાં સ્વસંવેદ્યમાન છે. એવા શુદ્ધ સ્વભાવનો મોહરહિત થઈને જગત અનુભવ કરો. શું કહે છે અહીંયા આચાર્ય મહારાજે? તો પોતાની ભાવનાને વ્યક્ત કરી છે, પણ મુમુક્ષુ જીવે કોઈ ધ્યાન ખેંચવા યોગ્ય બાબત હોય તો એ છે. ખાસ મુદ્દો એ છે કે પોતાના સમ્યક સ્વભાવની એને ખોજ કરવી ઘટે છે. શું કરવી? પોતાના સમ્યક સ્વભાવની અંતર ખોજ કર્યા વિના એનો પત્તો લાગતો નથી. અને જ્યારે ખોજ કરવા જીવ તૈયાર થાય છે ત્યારે એને બીજી ઉપાધિને ગૌણ કરીને ખોજ કરે તો થાય એવું છે. બીજી પણ ઉપાધિ કર્યા કરે ને ખોજ કરે, બે કામ હારે થાય એવું નથી, કેમ કે સ્વભાવ તો સૂક્ષ્મ છે, સૂક્ષ્માથી સૂક્ષ્મ સમ્યક સ્વભાવની ખોજ કરવી છે તો એને અંતર ખોજની અંદર એવી રીતે ઉતરવું જોઈએ, એવી રીતે ઉતરવું જોઈએ કે એ જિજ્ઞાસા જ્યાં સુધી સમાપ્ત ન થાય, એટલે કે સમ્યક સ્વભાવ ન જડે ત્યાં સુધી બધી જગ્યાએથી એનું નિરસપણું આવી જાય, નિરસ થઈ જાય. એક કામની મુખ્યતામાં બધા કામ ગૌણ કરવા જ પડે છે ને, આ એક કામ મુખ્ય કરે તો આપોઆપ નિરસ થાય. તો એ જે પરરસ છે એ પ્રતિબંધ છે. જ્ઞાનને સમ્યક સ્વભાવ કેમ જડતો નથી અત્યારે? લ્યો ઠીક, બીજો પ્રશ્ન ઉઠાવી કે જ્ઞાનમાં સમ્યક સ્વભાવ અત્યારે જડતો કેમ નથી? કે પરરસ આડો આવે છે, જે મલિન છે, પરરસ છે તે મલિન ભાવ છે, એ જ્ઞાન ઉપર પડદો નાખે છે, જોવા દેતો નથી, ભીંતાડી આવે એમ દેખાતો નથી. એ જિજ્ઞાસાના કાળમાં, જિજ્ઞાસા પણ કેવી અપૂર્વ જિજ્ઞાસા, જેને ગુરુદેવ 190માં કહે છે કે એને ક્યાંય ચેન પડે નહીં, નિરાતે ઊંઘ ન આવે. બીજું તો ખાવું પીવું તો ન ભાવે, પણ નિરાતે ઊંઘ ન આવે એવી જિજ્ઞાસાની દશા થાય તો એને સમ્યક સ્વભાવની ખોજ સફળ થાય છે. અને ખોજ સફળ થાય તો એ પોતાના જ જ્ઞાન વેદનમાંથી એને ગ્રહણ કરે છે પોતાના સ્વરૂપ રૂપે, કેમ કે ત્યાં પ્રકાશમાન છે, સર્વ અવસ્થામાં, સર્વ અવસ્થામાં પોતાના પોતાની અવસ્થામાં ગોતો, જ્યાં પ્રકાશમાન છે ત્યાં ગોતો છે, સ્વભાવ રૂપે, પર્યાય રૂપે નથી. જ્યારે એ સ્વભાવનું ગ્રહણ થશે ત્યારે પર્યાયમાં પર્યાયત્વનું જે થઈ રહ્યું છે, એટલે પર્યાયમાં હું પણ જે પર્યાયત્વ પણ થયું છે ઉઠી જશે. શું શું થશે ત્યાં ફેરફાર? કે જે પર્યાયમાં હું પણ છે એ પર્યાયત્વ ખલાસ થઈ જશે, પર્યાય પણ મટી જશે. શું? જેમ માણસને માણસ પણ છે ને, એ પર્યાય પણ છે કે હું ફલાણો માણસ છું, એ માણસ પણ એ પર્યાય પણ છે. રાગ વાળો છું એ પર્યાય પણ છે, એ પર્યાય પણ છૂટી જશે. સ્વભાવનું ગ્રહણ થતા પર્યાય પણ છૂટી જશે. હા, એ સ્વભાવ સદ્રશ છે ને, ત્યાં સ્વભાવ વ્યક્ત છે. અને સ્વભાવ સળંગ છે. જેવો સ્વભાવ જ્ઞાન સામાન્યમાં વેદ્ય વેદક ભાવે પ્રસિદ્ધ છે, તેવો જ સ્વભાવ શક્તિ રૂપે, સામર્થ્ય રૂપે, દ્રવગુણમાં પણ પ્રસિદ્ધ છે. અને એ સળંગ છે, કટકા નથી, દ્રવગુણ પર્યાયના કટકા સ્વભાવને નથી, એ ભેદ જ નથી, એની અંદર નિર્ભેદ સ્વભાવ છે. એટલે અનુમાન ન કરવું પડે, પ્રગટ હોવાથી એને અનુમાન ન કરવું પડે, કેમ કે તે સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. એવા શુદ્ધ સ્વભાવનો મોહરહિત થઈને જગત અનુભવ કરો, આ શરત નાખી છે. શું? મોહ સહિત અનુભવ કરવો હોય તો નહીં થાય. નિર્મોહી સ્વરૂપનો નિર્મોહી ભાવે અનુભવ થશે, પણ નિર્મોહી સ્વરૂપનો મોહ ભાવે અનુભવ નહીં થાય. એવા શુદ્ધ સ્વભાવનો મોહરહિત થઈને જગત અનુભવ કરો, કારણ કે મોહકર્મના ઉદયથી, એટલે મોહકર્મના ઉદયમાં જોડાવાથી, એમ ઉદયથી નો અર્થ લેવો, મોહકર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થયેલું મિથ્યાત્વ રૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તે અનુભવ યથાર્થ થતો નથી, ત્યાં સુધી તે અનુભવ ખરેખર થતો જ નથી. પછી યથાર્થ થતો નથી એટલે ખરેખર થતો જ નથી. પછી અનુભવનો વિચાર કરે, આત્માનો વિચાર કરે બીજી વાત છે, અનુભવ આવો હોય એમ વિચાર કરે, વિકલ્પ કરે એ બીજી વાત છે, એ કાંઈ યથાર્થ અનુભવ નથી. અનુભવનો વિકલ્પ તે યથાર્થ અનુભવ નથી, અજ્ઞાન અવસ્થામાં એવો વિચાર કરે છે જીવ, પણ એ કોઈ યથાર્થ અનુભવ નથી. મોહનો ઉપશમ થાય એટલે કે મોહ દબાઈ જાય એને ત્યાં નાશ કર્યો એમ કહેવાય છે. અનુદય પરિણામને અભાવને નાશ કહે છે, ત્યાં ઉદયનો અભાવ છે ને એને નાશ કહે છે. એ મોહનો નાશ કરીને અનુભવ થાય છે, નિર્મળતામાં અનુભવ થાય છે, મલિનતામાં અનુભવ થતો નથી. દર્શન મોલ્યો ચારિત્ર મોહનું પ્રકરણ જ નથી અહીંયા સમયસારમાં, ચારિત્ર મોહનું પ્રકરણ નથી. નિર્જરા અધિકાર લીધી છે તોય તો દર્શન મોહનો અભાવથી વાત લીધી છે, ચારિત્ર મોહની વાત લીધી જ નથી. સાધ ભય રહિત છે તો એ દર્શન મોહની વાત છે. ભાવાર્થ શુદ્ધ નયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. આ કળશમાં શુદ્ધ નયના વિષયરૂપ જે આત્મા છે, કારણ એમ કહ્યું ને કે સમ્યક સ્વભાવનો શુદ્ધ નયને મુખ્ય કરીને કાવ્ય કહ્યું છે, તો શુદ્ધ નય એટલે શુદ્ધ નયનો વિષય લેવો. શું જે સ્વભાવ છે એ શુદ્ધ નયનો વિષય છે, અને શુદ્ધ નય છે તે જ્ઞાનની પ્રમાણ જ્ઞાનની અંશરૂપ પર્યાય છે. શુદ્ધ નયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એવો ઉપદેશ છે આચાર્ય મહારાજનો. આમાં એવો ઉપદેશ છે કે તમારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરો, એ ઉપદેશ છે, બીજો ઉપદેશ નથી. શું રાગ કરવાનો ક્યાંય ઉપદેશ નથી. હા, એમાં એમ ન કહ્યું કે ભવ્યને નહીં નહીં થાય એમ નહીં કીધું. ભાવનામાં ક્યાંય સંકુચિતતા હોતી નથી. હા, એમ ન લીધું. દિગંબરો છે એ બધા અનુભવ કરો, સ્વતાંબરમાં જૈનમાં એને નહીં, અન્યમતિમાં જૈનમાં એને નહીં, એવું નથી. એ તો ભગવાન મહાવીર સ્વામી ફેંસલો કરી નાખ્યો. ગણધરદેવ છે એ ઇન્દ્રભૂતિ ગણધરદેવ બન્યા વેદાંતિ, વેદાંત ના પછી ગુરુ શિરોમણી હતા, વેદાંતિઓના પણ સૂર્ય શિરોમણી હતા, એ જૈન ના શિરોમણી થયા, જૈનો ના શિરોમણી થઈ ગયા. શું ભગવાન પાસે સંપ્રદાય વાળાની લાગવગ ન ચાલી. હે, કાંઈ વખત ન લાગે, ઓલા બધા પીડાર્યા ઉભા રહી ગયા, આ ફટાફટ આગળ વધતા ગયા. સમોસરણમાં દાખલ થયા ત્યાંથી પર્યાય ફરવા માંડી એકદમ. શું સૌથી આગળ નીકળી ગયા, મારે એની તરવાર છે. હા, ચારે ભાઈઓ ગણતર થયા, અગિયાર ગણતર હતા ને મહાવીર સ્વામીને, અગિયાર ગણધર હતા એમાં ચારે ભાઈઓ, ઇન્દ્રભૂતિ ને અગ્નિભૂતિ ને બધા એવા જ નામ હતા. એ ચારે ભાઈઓ ગણધર થાય છે. ગૌતમ સ્વામી છે એ મુખ્ય ગણધર છે. હવે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય ફરીને કહે છે, જેમાં એમ કહે છે કે આવો અનુભવ કરે આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે. અહીંયા પ્રતિભાસમાન શબ્દ લીધો છે, પ્રતિભાસમાન થાય અનુભવ લેવો છો, એ પ્રગટ અનુભવ થશે એનો. જ્યારે આવો અનુભવ થાય છે ત્યારે અંદરનો આત્મદેવ છે એ પ્રગટ થઈ જાય છે. શું પ્રગટ અનુભવ ગોચર થઈ જાય છે. મુદ્દો સમ્યક સ્વભાવનો છે, સ્વભાવને સમ્યક સ્વભાવ કીધો છે. શું એ વિશેષણનો પ્રયોગ ઓછો કર્યો છે આ જગ્યાએ, જે વિશેષણનો પ્રયોગ કર્યો છે એ ઓછો કર્યો છે. હા, સમ્યક સ્વભાવ, પણ એવી વાત કોઈ એક જગ્યાએ આવે ત્યારે એનું ઘણું મહત્વ છે એમ સમજવા યોગ્ય છે. હા, મળે છે 504 માંથી મળે છે. હા, એવી વાત છે. તમે જ્ઞાનીને જુઓ છો, તમે જ્ઞાનીને જોઈને ઓળખો છો, તો એના સમ્યક સ્વભાવને લક્ષ્મા જ્ઞાનમાં લીધો. જો લક્ષ્મા સમ્યક સ્વભાવ આવ્યો તો અનુભવ થયા વિના, નિર્વાણ થયા વગર એને અનુભવ શું, એને નિર્વાણ થયા વિના રે. એટલે તો જ્ઞાનીને ઓળખવાનું ફળ જ્ઞાની પણ લીધું ને. એનું કારણ એ છે કે ત્યાંથી સમ્યક સ્વભાવ પકડ્યો છે. શું મુનિમાં એ છે, દિગંબર મુનિ તો દિગંબર મુનિ છે, એ તો નિષ્પરિગ્રહી છે. પણ એમાં જોવાનું શું છે, સમ્યક સ્વભાવ જોવાનો છે. એ જિજ્ઞાસા થવી જોઈએ મુમુક્ષુને, સમ્યકપણું તો શું પછી, એ સમ્યકતા તે વળી શું છે, કે જેને સમ્યકતા કહેવાય એની પાસે બીજો કોઈ પર્યાય, એનો કોઈ અધરવડ મળતો નથી. સમ્યકતાનો કોઈ અધરવડ મળતો નથી. આમ દિશા સૂચકતામાં એટલું આવે છે કે આત્માભિમુખપણું જેમાં હોય એમ તે સમ્યક છે. જ્યાં જ્યાં આત્માભિમુખપણું હોય ત્યાં સમ્યકપણું છે. પણ છતાંય તે સમ્યક ઈ સમ્યક છે, એથી વિશેષ છે. અંતર્મુખતા કહો, આત્માભિમુખતા કહો, એનાથી પણ કંઈક વિશેષ છે. એનું નામ સમ્યકપણું છે. એનું તો અનુમાન થઈ શકે છે, સમ્યકતાનું અનુમાન થઈ શકે એવું નથી. એમ છે, મંથન ચાલવું જોઈએ. એક શબ્દ એવો છે કે એના મંથનમાં ને ખોજમાં ઉતરે તો એક વાર તો બધેથી ખોવાઈ જાય, ઉઠી જાય, એવો વિષય છે. અને તો પત્તો લાગે, નહીતર પત્તો લાગે એવું નથી. સમ્યક સ્વભાવ જોવાનો છે. જ્ઞાનીની પર્યાયમાં પણ પ્રગટ છે, ગુરુને છઠ્ઠા સાતમા ગુણ સ્થાને પણ પ્રગટ છે, તીર્થંકર દેવને પણ પ્રગટ છે, ત્યાં પૂર્ણપણે પ્રગટ છે. અહીંયા અલ્પ માત્રામાં પ્રગટ છે. પણ સ્વભાવ તો સ્વભાવ છે. જે અગ્નિનો કણિયો એ તો અગ્નિનો કણિયો છે. રૂના ધોકડા પાસે અગ્નિનો કણિયો કામ આવે નહીં. શક્તિ તો જોવી જોઈએ. સ્વભાવમાં તો શક્તિના દર્શન થાય છે. અલ્પ બહુત્વ એ સ્વભાવનો વિષય નથી, અલ્પ બહુત્વ એ પર્યાયનો વિષય છે, સ્વભાવનો વિષય નથી. બારમો શ્લોક કે છે, ત્રણેય પ્રગટ છે ને ત્યાં. એટલે પ્રગટ છે, અથવા આપણે જે ચર્ચામાં લીધું હતું કે જીનવાણીમાં પરોક્ષપણે વાત કરી છે, અને પ્રત્યક્ષ જ્ઞાની જે વાત કરે છે એમાં વિશેષતા એમની જાગ્રત ચૈતન્યની ચેષ્ટા છે. તો એ જાગ્રત ચૈતન્યની ચેષ્ટામાં શું દેખાય છે, સમ્યક સ્વભાવ દેખાય છે. એમ વાત છે, મને તો શું બસ એ ઓળખાઈ ગયું. લાઈન ફરી જાય છે, ઓળખનારની લાઈન આખી ફરી જાય છે. એની અભિવ્યક્તિ શબ્દોમાં ન આવે પણ ચેષ્ટામાં આવે છે. કેમ કે શબ્દ છે એ થિયરી છે, અને ચેષ્ટા છે એ પ્રયોગ છે. રોટલી ગોળ કરવી અને રોટલી ગોળ કરી દેખાડે એટલો ફેર છે એની અંદર. બારમો શ્લોક, ભૂતમ ભાંતમ અભૂતમ એવ રભસાત નિર્ભદ્ય બંધમ સુધી. અહીં સુધી શબ્દ વાપરો છે, કોઈ સુધી જેને સુબુદ્ધિ પ્રગટ થઈ છે એવો. ઠીક, યદ્યંત કિલ કોપી અહો કલયતી વ્યાહત્ય મોહમ હઠાત આત્મા આત્માનુભવ એક ગમ્ય મહિમા વ્યક્તોયમાસ્તે ધ્રુવમ નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત. શ્લોકાર્થ, જો કોઈ સુબુદ્ધિ જો કોઈ સુબુદ્ધિ એમ સમ્યક દ્રષ્ટિના એ સુબુદ્ધિ કીધા છે, કેમ કે અનુભવ કરે છે ને એટલે એ સુબુદ્ધિ છે. અને જેને અનુભવ કરવાની અભિલાષા જાગૃત થઈ છે એ મુમુક્ષુને ત્યાં સુબુદ્ધિ કહેવામાં આવે છે. શું સુબુદ્ધિ? કેમ સુબુદ્ધિ કે છે? કે આત્મકલ્યાણ કરવાની બુદ્ધિ છે માટે એને સુબુદ્ધિ કહેવામાં આવે છે. જો જીવ આત્મકલ્યાણ કરતો નથી તો શું કરે છે? કે આત્માનું અકલ્યાણ કરે છે. જે રાગાદીમાં રાચે છે તે આત્માનું અકલ્યાણ કરે છે એકત્વ ભાવે. અને જે અકલ્યાણ કરે છે એને સુબુદ્ધિ કેમ કહેવો? એ કુબુદ્ધિ છે. સુબુદ્ધિ છે એ કુબુદ્ધિ છે. જો કોઈ સુબુદ્ધિ સમ્યક દ્રષ્ટિ ભૂત વર્તમાન ને ભાવી એવા ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલા મિથ્યાત્વ અજ્ઞાનને પણ પોતાના પુરુષાર્થથી રોકીને અથવા નાશ કરીને અંતરંગમાં અભ્યાસ કરે દેખે તો આ આત્મા પોતાના અનુભવથી જ જણાવવા યોગ્ય જેનો મહિમા પ્રગટ મહિમા છે એવો વ્યક્ત અનુભવ ગોચર નિશ્ચળ શાશ્વત નિત્ય કર્મ કલંકદમથી રહિત એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ બિરાજમાન છે. એક જ વાક્ય છે આખો, એક કળશનો એક જ વાક્ય છે આખો. બધે અલ્પ વિરામ લીધા છે. શું કહે છે? કે જે કોઈ સુબુદ્ધિ જીવ છે, આપણે એમ લઈએ, જે કોઈ સુબુદ્ધિ જીવ છે એ શું કરે છે? કે ભૂત વર્તમાન અને ભાવિ એવા ત્રણેય કાળના કર્મોના બંધનને પોતાનાથી શીઘ્ર ભિન્ન કરે છે. એ કેવી રીતે? બંધન તો છે અત્યારે, ભૂતકાળમાં કર્મ બાંધાતા અત્યારે પણ બંધાઈ રહ્યા છે, અને ભવિષ્યમાં તો હવે ભવિષ્યની વાત, ભવિષ્યમાં પણ એક ક્ષણમાં કાંઈ વિતરાગ એક સમયમાં કોઈ થાય નહીં, એટલે જેટલો કાળ છે એમાં તો બંધાય. તો છે એનું શું કરવું? કે મારે એની સાથે કાંઈ સંબંધ છે, સંબંધ કાપી નાખવાની વાત છે. તમે ભલે રહ્યા તમારા ઘરે, મારે તમારે કાંઈ લેવા દેવા નથી. આમાં જરા તકલીફ ક્યાં પડે એ વિચારવા જેવું. બહુ આકરી શરત છે આ ત્રણેય કાળના કર્મોને દૂર કરવાની. શું કે અત્યારથી મારે મારું આત્મકલ્યાણ છે એ ઉપાસનું છે, અને આત્માનું અકલ્યાણ છે એવો સંસાર ઉપાસવો નથી. ક્યારથી? અત્યારથી બધું કાપીને જોરથી ત્રણેય કાળના સંસારને લાત મારવાની વાત છે. શું? ઉલાળીને ફેંકી દે, એક લાત મારીને ઉલાળીને ફેંકી દે. અત્યારે આ કરવું છે, બીજું અત્યારે કઈ કરવું નથી. આમ પછી કરવું પડે એ બીજી વાત થઈ ગઈ, પણ કરવું નથી એક અભિપ્રાય તો એને આવી જવો જોઈએ. જ્યાં સુધી અભિપ્રાયમાં એ રીતે થોડી પણ લાલચ રહે છે, એ થોડી નથી પણ પૂરેપૂરી છે. એ તો સુગાનીજીએ કહ્યું અભિપ્રાયના પ્રકરણમાં કે અભિપ્રાયની ભૂલ એ થોડી ભૂલ નથી પણ પૂરેપૂરી ભૂલ છે. એવું છે? અભિપ્રાયની ભૂલ એ થોડી ભૂલ નથી પણ પૂરેપૂરી ભૂલ છે. એમ થોડુંક તો સુખ છે ને, અનુકૂળતા તો ખરી ને, અનુકૂળતા વગર તો ન જ જીવાય ને. શું એનું આમાં કામ નથી, એને પ્રવેશ નથી આની અંદર. જેમ કહે છે ને, નો એડમિશન, એને પ્રવેશ નથી. એક વાર તો ત્રણેય કાળના કર્મો એટલે સંસાર સંયોગ, કર્મ ને કર્મનો ઉદય, એક વાર તો એને તદ્દન અળગો કરી નાખવો પડે. મારે મારા આત્મા સાથે સંબંધ, મારા આત્મામાંથી મારા આત્માના સુખને પ્રગટ કરવા સિવાય મારે બીજું કાંઈ લેવા દેવા નથી. એ સંયોગો સુખનું એ કારણ નહીં અને દુઃખનું પણ કારણ નહીં. એટલે પ્રતિકૂળતામાં દુઃખની કલ્પના નહીં, અનુકૂળતામાં સુખની કલ્પના નહીં. આખા જગતના જીવો જોઈએ તો જગતના સંયોગોની અનુકૂળતા અને પ્રતિકૂળતા પાછળ એવા પડી ગયેલા છે કે એમાં આત્મા એનું સ્મરણ થવું પણ મુશ્કેલ છે. આત્માનું સ્મરણ થવું તે મુશ્કેલ છે. અહીંયા આત્માર્થી જીવ છે એ પાછો વળી જાય છે. એ કલ્પનાથી છૂટીને પોતાના સ્વભાવની શોધમાં લાગી પડેલો છે એને સુબુદ્ધિ કહીએ. આ તો સમ્યક દ્રષ્ટિની વાત છે.
વાલી દેવ મંદર ભગવાન નો જયો પરમ કૃપાળુ શ્રી મહાન.